ગ્રંથ ઇન્દ્રિયો અને વિષયોના સંબંધ વિશે ઉમા સ્વાતીજી મહારાજ આપણને વાસ્તવિકતાનો બોધ કરાવી રહ્યા છે. શરૂઆતમાં પહેલા આજના પહેલા પ્રવચનની અંદર આપણે એક વાત કરી હતી કે આપણને જે કંઈ મળ્યું છે તેમાં આપણો પોતાનો અભિગમ કેવો છે, એને આપણે કેવી રીતે જોઈએ છે એને સમજાવવાની વાત અહીંયા કરે છે. એવમ એકે અનેકે દોષાઃ પ્રણસ્ત શિષ્ટ ઇષ્ટ દ્રષ્ટિ ચેષ્ટાનામ. દૂર નિયમિત ઇન્દ્રિયાણામ ભવંતિ બાધાકરા બહુશઃ. આ ઇન્દ્રિયો છે, જો તે શિષ્ટ ઇષ્ટ એ દ્રષ્ટિને નષ્ટ કરી નાખે અને ઇન્દ્રિયો દૂર નિયમિત એટલે કે એના ઉપર કોઈ સંયમ ન રાખવામાં આવે તો બહુશઃ બાધા કરા ભવંતી, અનેક બાધાઓ ઉત્પન્ન કરનાર તે બને. પાંચ ઇન્દ્રિયના વિષયોની ચર્ચા આપણે કરી રહ્યા હતા, સ્પર્શ રસ ગંધ રૂપ અને શબ્દ. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો, એના માટે અહીંયા બે વિશેષણ કયા કે શિષ્ટ ઇષ્ટ દ્રષ્ટિ ચેષ્ટિતાનામ ચેષ્ટાનામ, અને બીજું કહ્યું કે નિયમિત ઇન્દ્રિયાણામ. એની આગળ એક દૂર અને પહેલામાં પ્રાણષ્ટ એવા બે ઉપસર્ગો અને શબ્દો લગાડેલા છે. કે ઇન્દ્રિયોને જો કાબુમાં ન રાખવામાં આવે તો શું થાય, કે બેફામ બની જાય અને બેફામ બનીને એ જીવનને પણ બેફામ બનાવી દે, જીવનને પણ અસ્ત વ્યસ્ત કરી દે. આપણે ત્યાં બે દિવસ પહેલા એક વાત કરી હતી કે રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યો છે. રામાયણ અને મહાભારત એ મહાકાવ્યોની ઉત્પત્તિ પણ બહુ જ માર્મિક રીતે, બહુ જ તાત્વિક રીતે થયેલી છે. અને એ બે મહાકાવ્યોને આપણે બરાબર સમજીએ તો જીવનના ઘણા બધા પ્રશ્નો આપણા આપોઆપ શમી જાય. અને સમયે સમયે આ રામાયણ અને મહાભારતની જુદી જુદી આવૃત્તિઓ લખાતી રહી. છેલ્લે જ્યારે તુલસીદાસે રામાયણ લખ્યું એ બહુ પ્રસિદ્ધ થયું. આજે દેશ વિદેશમાં જ્યાં રામાયણની કથાઓ ચાલે છે તે રામાયણ કથામાં તુલસીદાસના રામાયણની કથા બહુ જ ભક્તિપૂર્વક વંચાય છે. આ તુલસીદાસના જીવનની ઘટના આપણે આ ઇન્દ્રિયોના સ્વરૂપને સમજવા માટે બહુ ઉપયોગી થાય એવી આ ઘટના છે. તુલસીદાસની માં છે, એનું નામ હુલસી છે, આત્મારામ એના પિતા છે. આત્મારામ નામના એ બ્રાહ્મણથી અને આ હુલસી નામની સ્ત્રીથી આ તુલસીદાસનો જન્મ થયો. તુલસીદાસ માના ગર્ભમાં 12 મહિના રહ્યા, 9 મહિનાને બદલે 12 મહિના રહ્યા. એટલે જન્મ્યા ત્યારે પહેલો શબ્દ રામ બોલ્યા હતા. તુલસીદાસ બાળક રૂપે જન્મે ત્યારે રામ શબ્દ બોલ્યા હતા અને મોમાં દાંત હતા, એટલે લોકોએ એનું નામ પાડી દીધું રામ બોલા નામ પાડ્યું. પણ બીજા જ દિવસે એની માં મૃત્યુ પામી. પિતા આત્મારામ ને એમ થયું કે આ છોકરો અપશુકન્યાળ છે. એટલે એક એમના ઘરમાં કામ કરતી હતી એ સ્ત્રી ચૈલસી કરીને, એ ચૈલસીને બોલાવીને કીધું કે આનું તું ભરણ પોષણ કરજે, હું તો જઉં છું, એમ કરીને એ સાધુ બની ગયા. આ રામબોલા તરીકે પ્રસિદ્ધ થયેલા બાળક જયારે 5 વર્ષનો થયો ત્યારે પેલી જે એની પાલક માતા હતી એ પણ મરી ગઈ, ભટકવા લાગ્યા. જે ગામમાં જન્મ્યા હતા એ ગામના એક ભાઈ જે સંત થઈ ગયા હતા એણે એને શોધી કાઢ્યા કે આ પેલો રામબોલા હતો એ ક્યાંક ભટકતો હશે, રખડતો હશે, એને શોધી કાઢું અને એને ક્યાંક સારી શિક્ષા દીક્ષા આપું. એટલે એને શોધીને એને પાઠશાળામાં મોકલ્યો અને ત્યાં એને ભણાવવાનું શરૂ કર્યું. એ ભણી લીધું એટલે વેદ વગેરે ભણીને એ પોતાના ગામમાં આવે છે. ત્યાં એને રત્નાવલી નામની એક કન્યા સાથે એના લગ્ન થાય છે. રત્નાવલીની સાથે આ રામબોલાને અત્યંત પ્રેમ થયો, બહુ પ્રેમ થયો, એના વગર એ રહી શકે નહીં. એકવાર આ રત્નાવલી પિયર ગઈ છે, રામબોલા એનાથી એને રહેવાયું નહીં એટલે એને થયું કે હું એને મળી આવું. એ મળવા જાય છે ત્યારે રસ્તામાં યમુના નદી પડતી હતી અને યમુના નદીમાં પૂર આવ્યું હતું. એ પૂરમાં એટલે સામાપુરે તરીને સામે કિનારે પહોંચે છે. રત્નાવલીનું ઘર એને ખ્યાલ છે એટલે ત્યાં પહોંચે છે. ઉપરના માળે હતી એટલે દોરડું પકડીને, કથાકારો ઘણીવાર એ પણ કહે છે કે એક દોરડું નહોતું એ સાપ હતો, સાપ પકડીને ઉપર બારીમાંથી અંદર ગયા. એટલે રત્નાવલી છે એકદમ ગભરાઈ ગઈ કે જો મારા ઘરમાં બધા જાણશે તો શું કહેશે, આટલો બધો પત્ની ગયેલો છે. એટલે એને સમજાવે છે કે તમે જ્યાંથી આવે ત્યાં પાછા જતા રહો. પેલો કહે કે પાછું તો નહીં જવું, હું તને લઈને જઈશ. ત્યારે આ રત્નાવલી એક શ્લોક એક દુહો બોલે છે. એ દુહામાં એમ કહે છે કે અસ્થિ ચર્મ મય યહ દેહ, અસ્થિ ચર્મ મય યહ દેહ, આ હાડકા અને ચામડાનો આ દેહ, તામે એસો પ્રીતિ, તને એમાં આટલી બધી પ્રીતિ છે, જો આ પ્રીતિ નેકુ જો હોત રામ છે, આટલી જ પ્રીતિ તને રામથી હોત તો કાહે હોત ભય ભીતિ, તને આટલી મારામાં જે પ્રીતિ છે એટલી પ્રીતિ તને રામમાં થઈ ગઈ હોત તો ભવની ભીતિ તને રહેત નહીં. એટલે આને લાગ્યું બહુ ખોટું કે હું આટલું બધું સાહસ કરીને સામાપુરે તરીને આને મળવા આવ્યો છું, એનો એને આનંદ થવો જોઈએ, એના બદલે આ તો ધક્કા મારે છે, મને ભગાડે છે. અને એ લાગ્યું એને કે આ જે બોલ્યા કે અસ્થિ ચર્મમય દેહ સામે એસી પ્રીતિ ચાકુ હોત રામ મેં તો કાહે ભય ભીતિ, તો કે બસ હવે મારે રામમાં જ મન પુરવવું જોઈએ. અને એ રામકથા કરવા માંડ્યા અને રામકથા કરતા કરતા એ ગંગા નદીના કિનારે એને રામના દર્શન થયા અને આ રામાયણની કથા લખી. આ કથા આપણને એક બહુ મોટી આ જીવનની એમના જીવનની ઘટના એક બહુ જ મોટો આપણને ઉપદેશ આપે છે કે એ માણસને અસ્થિ અને ચર્મમય આ દેહની અંદર રૂપનો સાગર દેખાણો. શું દેખાણો? રૂપનો સાગર. અને એ રૂપના સાગરને જોઈને એ મોહિત થયા, પણ એની જ પત્નીએ આ જે દુહો બોલી એને ઠપકો લાગ્યો. એને લાગ્યું કે આ મારા મને ઠપકો આપે છે અને લાગી આવીને છોડીને ચાલી નીકળ્યા અને એમાંથી આટલી મોટી ઘટના ઘટી. આ આંખો છે આપણી, આ ઇન્દ્રિયો છે આપણા, શબ્દો કાન શ્રવણ, આમાં આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણને આ દર્શાવે છે. જો દ્રષ્ટિ આપણી બદલાઈ જાય તો એની એ જ વસ્તુ આપણા માટે વૈરાગ્ય પ્રેરક બને, વૈરાગ્ય પ્રેરક, વૈરાગ્યની પ્રેરણા કરનાર બને. વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે સંસારની અંદર કોઈ નિમિત્તની જરૂર નથી હોતી. તમારી આંખો ખુલી જાય તો તમને રોજ ડગલે ને પગલે વૈરાગ્ય ઉભા થવાના નિમિત્તો આપોઆપ જણાવા લાગે. ખાલી આપણે જાગૃત થવાની જરૂર છે કે જાગી જઈએ તો આપણને ખ્યાલ આવે કે આ સંસારમાં ડગલે ને પગલે એવા પ્રસંગો બને છે, એવી પરિસ્થિતિ સર્જાય છે કે જેથી એવું લાગે કે આ સંસારની અંદર જો જાગ્યા નહીં તો આપણી હાલત તો કેવી છે, ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, એવા પ્રકારની સ્થિતિ છે. આપણે આ તત્વજ્ઞાનનો અભ્યાસ, આવા ગ્રંથોનો અભ્યાસ એ એટલા માટે કરવાનો છે કે જેનાથી આપણી દ્રષ્ટિ ખુલે, આપણી સમજ વિકસે અને આપણને આ સંસારના પદાર્થો પ્રત્યેનો આપણો જે ભાવ છે એ બદલાય. આપણે શ્રેણિક મહારાજાની વાત કરી રહ્યા હતા કે શ્રેણિક મહારાજા ભગવાનને રોજ વંદન કરવા જતા હતા, ત્યારે વંદન કરતી વખતે એના મનની અંદર એવો ભાવ આવતો હતો કે મને મારા જીવનની અંદર મારી સિદ્ધિનો ને મારી રિદ્ધિનો એટલો બધો ગૌરવ, એટલો બધો મને અહંકાર છે તો એ છોડી કઈ રીતે શકું. અને પહેલા અને 24માં તીર્થંકર ભગવાનના સાધુઓનો નિયમ હોય છે કે તે રાજ ઘરેથી, રાજાઓના ઘરેથી ભિક્ષા લઈ શકતા નથી, એનો રાજપિંડ કલ્પતો નથી. બીજાથી 23માં ભગવાન સુધીના સાધુઓને રાજપિંડ કલ્પે છે, 24માં ભગવાનના સાધુઓને રાજપિંડ કલ્પતો નથી. એનું કારણ એ છે કે 24માં ભગવાન પછી નો કાળ જે શરૂ થઈ જાય છે, 5મો આરો શરૂ થઈ જાય છે થોડા સમયની અંદર, અને રાજપિંડ છે અત્યંત ગરિષ્ઠ હોય, એટલે કે બહુ હેવી હોય, એનું ભોજન રસયુક્ત હોય અને એ રસયુક્ત ભોજન પચાવવાનું અઘરું હોવાથી અને એ ન પચે તો પ્રમાદ ઉત્પન્ન કરનાર હોવાથી તેનો નિષેધ કરેલો છે કે રાજપિંડ ગ્રહણ ન કરાય. તો આ વિચાર કરે છે કે મારા ઘરે મારા સાહેબો તો આવશે નહીં અને આ ભગવાનની હું ભક્તિ કરું છું તો મને મારી સંપત્તિમાંથી મૂર્છા કેવી રીતે ઉતરે, તો એને એક ઉપાય શોધી કાઢ્યો કે હું ભગવાનને રોજ દર્શન કરવા જઈશ ત્યારે આ જે ગૌલી બનાવું છું એ ચોખાની નહીં સોનાના ચોખાથી બનાવીશું. તમને ખ્યાલ હોય તો નેતાળજ મુનિ જયારે ભિક્ષા લેવા જાય છે ત્યારે એક સોનીના ઘરે ભિક્ષા લેવા જાય છે અને સોની એ વખતે સોનાના જવ બનાવી રહ્યો હતો. એ કોના માટે બનાવતો હતો? એ આ શ્રેણિક મહારાજા માટે. શ્રેણિક મહારાજા માટે એ જવ એટલા માટે બનાવતો હતો કે ભગવાનની ભક્તિમાં એ જવનો ઉપયોગ થવાનો હતો. એટલે શ્રેણિક મહારાજા એ માટે એ કરી રહ્યા હતા કે મને આ રીતે પણ મારા ધનની મૂર્છા ઉતરે, હું થોડું પણ આ રીતે પરમાત્માની ભક્તિ પાછળ દ્રવ્ય વાપરીશ તો મારી અંદર જે આસક્તિ છે, ધનની આસક્તિ છે, રિદ્ધિ સિદ્ધિની આસક્તિ છે, એ મંદ પડે. એટલે આપણે ત્યાં ત્યાગ અને તપની મહત્તા એટલા માટે છે કે આપણી અંદર આ ઇન્દ્રિયોનો વિષયો પ્રત્યેનો સંપર્ક એટલો બધો તીવ્ર, એટલો બધો ગાઢ છે કે આપણે એનાથી મુક્ત થવા માટે કોઈ કોશિશ કરતા નથી. એટલે આપણે ત્યાં શાસ્ત્રોની અંદર જુદા જુદા આલંબનો મૂક્યા અને એ આલંબનોમાં એક આઈંબિલનું આલંબન પણ મૂક્યું કે સ્વાદ ઉપર વિજય મેળવવા માટે આવા પ્રકારની રસોઈ ખાવી કે જેથી આપણને સ્વાદ પ્રત્યેની જે આસક્તિ છે એ આસક્તિ તૂટે. ભોજન વગર પણ જીવી શકાય છે એટલે આહાર સંજ્ઞાને તોડવા માટે તપ કયો. તો આપણી અંદર પડેલી આ સંજ્ઞાઓ, સંજ્ઞાઓ એટલે વૃત્તિઓ છે. સંજ્ઞા એટલે શું છે? વૃત્તિ. વૃત્તિ એટલે આપણી અંદર આવા ભાવો પડ્યા છે, એના ભોગવવાના ભાવો પડ્યા છે. આ વૃત્તિ છે, વૃત્તિ કેવી રીતે તૂટે એનો શાસ્ત્રકારોએ ધર્મના ગ્રંથોએ આપણને ઉપદેશ આપે છે. એમાંથી સૌથી મોટી વાત કરી છે કે ઇન્દ્રિયોને તાબે થવાને બદલે ઇન્દ્રિયોને વશ કરો. ઇન્દ્રિયોને વશ થયા વગર જો તમે કશું કરશો તો જીવન બહુ દુષ્કર થઈ જશે. ગઈકાલે પણ આપણે જોયું હતું અને આજે પણ ઉમા સ્વાતીજી મહારાજ આ પરાશમૃતિ પ્રકરણની અંદર આગળ પણ કહેવાના છે કે આ ઇન્દ્રિયો છે એ ક્યારેય પણ તૃપ્ત થતી નથી. ગમે તેટલું કરો તો પણ એ ક્યારેય તૃપ્ત થવાની નથી. સ્વાદ માટે કહું, અખાણ રસાણી પરમાત્માએ જયારે દેશના આપી ત્યારે ઇન્દ્રિયોની દેશના આપતા કહ્યું કે અક્ષ એટલે ઇન્દ્રિયો છે. આ પાંચ ઇન્દ્રિયોમાં સૌથી વધુ ક્લિષ્ટતમ ઇન્દ્રિય હોય તો એ રસનેન્દ્રિય છે. રસનેન્દ્રિયની અંદર આસક્ત હોય છે જીવ, એટલે આહાર સંજ્ઞા. સૌથી મોટામાં મોટું શું કહ્યું? આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞા એટલે આહાર કરવાની વૃત્તિ. પેટ ભરેલું હોય અને ભાવતી વસ્તુ સામે આવીને પડી હોય અને કોઈ કહે કે લો ને, તો કે લાવ ચલો થોડું ખાઈ લઉં, થોડું શું થોડામાં શું ફરક પડવાનો છે. પછી સાંજ પડે તમારે દવા લેવી પડે એ સ્થિતિ આપણે જ ઉભી કરી દઈએ છીએ. કારણ ઇન્દ્રિયો. આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે અને આપણો પોતાનો અનુભવ છે કે આ સ્વાદ છે એ તો 2-3 ઇંચની ઇન્દ્રિયો પૂરતો જ છે. અંદર શરીર પેટમાં ગયા પછી કોઈ સ્વાદની અનુભૂતિ રહેતી નથી. મેં અહીંયાથી જ એક વાર વાત કરી હતી કે અમારા ગુરુજી જે બનારસમાં હું જેમની પાસે બૌદ્ધ દર્શન શીખ્યો, એ ગુરુજી હિન્દુ ધર્મના સાધુ હતા, સંત હતા. એમનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. બાલ્યાવસ્થા પાકિસ્તાન, જે વર્તમાન કાળનું પાકિસ્તાન છે, બિફોર પાર્ટીશનની વાત છે, એ વખતે ત્યાં રહેતા હતા. પછી ભારતમાં આવી ગયા અને ભારતમાં એમણે નર્મદા કિનારે સાધના કરી હતી. એમની સાધનાની વાત કરતા હતા કે નર્મદા કિનારે રહીને એમણે યોગ સાધના કરીને, યોગ સાધનામાં એ પદ્માસનની સાધના કરી. પદ્માસનમાં બેસીને 6 કલાક સુધી જરાય પણ હલ્યા ચાલ્યા વગર એ બેસતા 6-6 કલાક સુધી. સામાન્ય રીતે યોગ સાધનાનો એ નિયમ છે કે કોઈ પણ આસનની અંદર ખાલી શીર્ષાસનને છોડીને, શીર્ષાસન 1/2 કલાક તમે કરો તો એ સિદ્ધ થઈ જાય છે. બાકીના બધા આસનો 3 કલાક કરવાથી સિદ્ધ થાય છે. એટલે એક જ આસનમાં તમે 3 કલાક સુધી સ્થિર રહી શકો, આંગળીનું ટેરવું પણ હલે નહીં એટલી સ્થિરતા આવી જાય, અને 3 કલાક સુધી એટલી સ્થિરતા રાખી શકો તો એ આસન સિદ્ધ થયું કહેવાય. આવી સાધના કરી હતી એમણે તો ડબલ સમય સુધી પહોંચી ગયા. ત્યારે એ કહેતા હતા કે એ સમયે હું 6 મહિના સુધી રોજ માત્ર 1 ચોખાનો દાણો ખાતો હતો, રાંધેલો 1 ચોખાનો દાણો 6 મહિના સુધી. કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરને આહારની કેટલી જરૂર છે અને રસનેન્દ્રિય અને આહારની કેટલી જરૂર છે. એટલે પેટને કેટલી જરૂર છે અને જીભને કેટલી જરૂર છે. મહેન્દ્રભાઈ સમજાય છે વાત? તો બધા ચૂપ કેમ થઈ ગયા છે? એક ચોખાના દાણાથી ચૂપ થઈ ગયા. કહેવાનો મતલબ એ છે કે આપણે કેટલું જરૂર છે અને કેટલો ઉપયોગ કરી રહ્યા છે, આ વિવેક આપણે ચૂકી ગયા છે. કે ઇન્દ્રિયોને વશ થઈ ગયા છે. જે છેલ્લી રિસર્ચ થઈ, જે 2 વર્ષ પહેલા જેને મેડિસિનનો નોબેલ પ્રાઇઝ મળ્યો, એનો એક રિસર્ચ એ હતો કે માણસ દિવસની અંદર 13 કલાક ઉપવાસ કરે રોજ તો એને કોઈ રોગ ના થાય. આપણે ત્યાં તો આ ગળથૂથી જ શીખવાડવામાં આવ્યું કે 24 કરવો. હવે આપણે કરીએ છીએ 24? વિજ્ઞાને પ્રૂવ કરીને આપ્યું કે ભાઈ રોગથી બચવું હોય તો 24 કરો. 13 કલાકનો ઉપવાસ એટલે તમે સૂર્યાસ્તથી માંડીને નવકારથી સુધીનો સમય લો તો એ 13 કલાકનો થઈ જાય. શિયાળામાં થોડોક વધુ સમય થાય, બાકી ઉનાળામાં 13 કલાકનો સમય અને ચોમાસામાં 13-14 કલાકનો થાય. આપણને તો સંસ્કાર, ધર્મના સંસ્કાર જન્મથી આપી દીધા કે આવું કરવાથી તમારી અંદર રોગ નહીં થાય, છતાંય જીભને વશ થઈને આપણે આ બધું ભૂલી જઈએ છે. આપણને એમ થાય કે આ અત્યારે કરવા યોગ્ય નથી, આપણે ગરડા થઈશું ત્યારે કરીશું. પણ ગડપણ આવે ત્યારે બીજી દવાઓની વળગણ વળગી જાય છે, ત્યારે મુક્ત થઈ શકતા નથી. એટલે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો હોય, ઇન્દ્રિયો ઉપર વશ મેળવવો હોય, તો જેમ તુલસીદાસને આ લાગી આવ્યું કે આ આમ કરવું જોઈએ અને નીકળી પડ્યા, તેમ આપણે પણ આપણા જીવનની અંદર જે આ વૈરાગ્યના નિમિત્તોને શોધવા જોઈએ કે આ જીવનની અંદર રોજ કેવા કેવા નિમિત્તો બને છે એને જાણવા જોઈએ, એને અનુભવવા જોઈએ. અને એ તમે અનુભવો ત્યારે ખ્યાલ આવે કે આ સંસારની અંદર આવા અનેક નિમિત્તો મને મળી શકે તેમ છે અને માત્ર મારે આંખો જ ખુલ્લી રાખવાની છે. એટલે જો હું આંખો ખોલીને આ જીવવાની કોશિશ કરીશ તો મને જાગૃત થવાના નિમિત્તો મળશે. આપણે ગઈકાલે જોયું હતું કે એક એક ઇન્દ્રિય દોષાચેત દુષ્ટેસ્તી કઈ કિમ્ન પંચભી, પાંચે ઇન્દ્રિયો ભેગી થઈ જાય તો કેટલો વિનાશ સર્જી શકે, તે જ વાત આમાં આ શ્લોકમાં કરે છે કે એક એક વિષય સંગાત રાગ દ્વેષાતુરાહ વિનષ્ટાસ્તે કિમ પુનરાનીયત આત્મા જીવ પંચેન્દ્રિય વશાર્થ. કે એક વિષયના સંગને કારણે રાગ કે દ્વેષથી આતુર થયેલાઓનો વિનાશ થયેલો છે, તો જેની પાસે અનિયત એટલે અસંયત એટલે જેનો અંદર પોતાની ઇન્દ્રિયો ઉપર જેને પ્રભુત્વ નથી, કાબુ નથી, તેવા જીવનો આ પાંચ ઇન્દ્રિય વાળા જીવનો વિનાશ કેટલો કેવો થાય તેની કલ્પના કરવી દુષ્કર છે. એટલે કે બહુ મોટો વિનાશ થઈ શકે. હમણે જ આપણે વાત કરી કે ઇન્દ્રિયો ક્યારેય ધરાતી નથી. નહી સો અસ્તિન્દ્ર વિષયો યેના વ્યસ્તેન નિત્ય તૃષિતાની તૃપ્તિ પ્રાપ્નુયુઃ અક્ષાણી અનેક માર્ગ પ્રલીનાની. આ ઇન્દ્રિયો છે એ વિષયોમાં જ્યારે ખૂપી જાય છે ત્યારે એ ક્યારેય પણ તૃપ્ત થતી નથી. વિષયો ભોગવવાના માર્ગે ક્યારેય ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. આપણે ઘણી બધી વાર કહીએ છીએ કે ભાઈ વિષયો ભોગવી લો એટલે નિવૃત્તિ થઈ જશે, પણ જેમ જેમ વિષયો ભોગવવા જઈએ છે, પુર તૃષ્ણા મૃગ તૃષ્ણાનું કારીશું. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ ઇન્દ્રિયોના સ્વરૂપ વિશેનું ચિંતન બહુ સુંદર રીતે 8 શ્લોકમાં આપે છે. એમાંનો આ એક શ્લોક છે કે આ ઇન્દ્રિયોનો સ્વભાવ કેવો છે. એક રણ છે અને એ રણની અંદર એક મૃગ ઉનાળાના દિવસોની અંદર ફસાઈ ગયું છે, તરસ લાગી છે અને એને રણમાં પાણી દેખાય છે, પણ એને ખબર નથી કે આ પાણી નથી, આ તો મૃગ જળ છે. એટલે દોડ્યા કરે છે, પુર તૃષ્ણા. તૃષ્ણાને પૂરી કરવા માટે આગળ ને આગળ આગળ ને આગળ દોડ્યું જાય છે, અને જેટલું આગળ દોડે છે એટલું જ એને એ પાણી એટલું જ દૂર ને દૂર દેખાતું જાય. મનુષ્ય પણ એને એમ લાગે છે કે આવતીકાલે થોભી જઈશું, આજે નહીં કાલે અટકી જઈશ, કાલે નહીં પરમ દિવસે અટકી જઈશ, એમ કરતા કરતા જિંદગીનો છેલ્લો દિવસ આવી જાય છે, અટકતા નથી. એક નિયમ કરવો જોઈએ, એક આપણે વિચાર કરવો જોઈએ, અથવા જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે એક વિચાર એ કરવો જોઈએ કે હું શું કરી રહ્યો છું. ગઈકાલે પણ આપણે વાત કરી અને અહીંયા દરેક વખતે સ્વાધ્યાયના પ્રારંભમાં આપણે અમૂલ્ય તત્વ વિચારનું ગાન કરીએ છીએ, તો એ અમૂલ્ય તત્વ વિચારની અંદર આ કહું કે હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે વળગણા, આ વાક્ય ઉપર આપણે કોના સંબંધે વળગણા, આ વળગણા એટલે આ જે વળગ્યું છે બધું એ કોના સંબંધથી વળગ્યું છે, કયા કારણથી વળગ્યું છે, રાખવું કે પરિહરવું, એ રાખવા યોગ્ય છે કે છોડવા યોગ્ય છે, શું કરવા યોગ્ય છે, એનો એક વિચાર શાંતિથી વિવેકપૂર્ણ શાંત ભાવે વિચાર કરવા જેવો છે કે આ વળગણો, આ બધી જે મને વળગ્યું છે એ વળગણાઓ એ કોના કારણે છે, એને રાખવા યોગ્ય છે કે છોડવા યોગ્ય છે, શું કરવા યોગ્ય છે. છેવટે તમને એ સમજાશે કે આ બધું જ એકમાત્ર મૃગતૃષ્ણા જેવું, જેને આપણે ગઈકાલે રેઇનબો જેવું હતું એવું કહ્યું હતું, આપણે એને સમુદ્રના તરંગો જેવું છે એમ કહી શકે, આપણે એને સંધ્યાના રંગો જેવું કહી શકે કે સંધ્યાનો સમય હોય, સૂર્યાસ્તનો સમય થયો હોય અને આકાશમાં રંગ બેરંગી સુંદર ચિત્રો સર્જાયા હોય અને એને જોઈને આપણને આનંદ આવતો હોય, તો ત્યાં શાસ્ત્રકારો કહે છે કે એ રંગો કેટલો સમય તમને આનંદ આપવાના છે. જેવો સૂરજ આથમે છે અને બધા જ રંગો વિલીન થઈ જાય છે. એક બીજું પણ દ્રષ્ટાંત શાસ્ત્રકારો આપે છે કે આ મનુષ્યની ભ્રમણાઓ કેવા કેવા પ્રસંગો સર્જે છે, એના માટે એક ગાંધર્વ નગરની વાત કરે છે. મહેન્દ્રભાઈ ખબર છે ગાંધર્વ નગર એટલે મેર ગાંધર્વ તો યંતરદેવ છે, પણ ગાંધર્વ નગરની વાત કરે છે કે સંસાર એ ગાંધર્વ નગર જેવો છે. તમે કોઈ હિલ સ્ટેશન ઉપર જાઓ અને હિલ સ્ટેશન ઉપર ખૂબ ઊંચે હો તો તમને નીચે વાદળો છવાયેલા દેખાય અને વાદળોમાં દૂર દૂર તમને નગર દેખાય કે આ નગર જેવું દેખાય છે. પણ કહે છે કે ખરેખર નગર નથી, એ તો કલ્પના છે, એ વાદળોની સંરચના એવી થયેલી છે જેથી એક ભ્રમ ઉત્પન્ન થાય છે કે એ નગર છે એમ, એને ગાંધર્વ નગર કહ્યું છે. એવો આ સંસાર છે, તમને દૂર દૂર આ નગર સુંદર નગર દેખાય, તમે રચેલું આ સંસાર બહુ સુંદર દેખાય, પણ જેવા વાદળો વિખરાય એટલે ત્યાં કશું હોતું નથી, આ વાસ્તવિકતા છે. આ જેટલી વહેલી સમજાય એટલી વહેલી જાગૃતિ આવે. આપણે જેટલું વહેલું આની અંદર ઊંડા ઉતરીએ તેટલી આપણને ખબર પડે કે ખરેખર શું છે. ચાર પ્રત્યેક બુદ્ધના ચરિત્રો આપણે ત્યાં આવે છે અને એમાંના એક પ્રત્યેક બુદ્ધ એટલે નમી રાજર્ષિ છે. એ નમી રાજર્ષિ, નમી નામના રાજા છે અને સંપત્તિ છે, અપાર સંપત્તિ છે, બીમાર પડ્યા છે, વૈદ્યોને બોલાવે છે, હકીમોને બોલાવે છે, રોગ મટતો નથી અને મનની સ્થિતિ અત્યંત નાજુક થઈ જાય છે એટલે કોઈ નાનો સરખો પણ અવાજ સંભળાય એને પીડા થાય. એવી પરિસ્થિતિની અંદર જ્યારે એની પત્ની એની સેવા કરે છે ત્યારે હાથના કંગણો, હાથના કંગણ છે, હાથની બંગડીઓ છે, બેંગલ્સ એ અથડાઈને એમાંથી ધ્વનિ નીકળે, એ ધ્વનિ કેટલો બહુ માઇલ્ડ ધ્વનિ હોય છે, પણ એ પણ સહન નથી થતો. એટલે એ કહે છે કે તમારા આ બંગડીઓનો અવાજ, જે અથડાવાથી થતો બંગડીઓનો અવાજ પણ મારાથી સહન નથી થતો, એટલું પણ મને પીડા આપનાર બને છે. એટલે બધી પત્નીઓ અને રાણીઓ બાજુના રૂમમાં જઈને કહે છે કે આ શું કરવું, આ તો વિકટ પરિસ્થિતિ થઈ, કેમ કે બંગડી છે એ સૌભાગ્યનું લક્ષણ છે, બંગડી ઉતારાય નહીં, એ ઉતારે તો સૌભાગ્ય નથી એવું મનાય, તો હવે કરવું શું. બધાએ ભેગા થઈને એક રસ્તો શોધી કાઢ્યો કે એક બંગડી રહેશે તો અથડાશે નહીં, બે કે બે થી વધુ હોય તો અથડાય, એટલે એક રાખીએ એટલે સૌભાગ્યનું લક્ષણ પણ સચવાઈ જશે અને અવાજ પણ થશે નહીં. બાકીની બધી બધાએ હાથમાં એક બંગડી રાખીને બીજી બધી કાઢી નાખી, રાજાની સેવા કરે છે. ત્યારે રાજાને થાય છે કે આ લોકોએ મારા કહેવાથી બધી બંગડીઓ પણ ઉતારી નાખી, એટલે એને પાછું ખોટું લાગ્યું રાજાને કે આવું કરી નાખ્યું એને, મારું આ સૌભાગ્યનું ચિહ્ન પણ ઉતારી નાખ્યું, એટલે ચોક્કસ કે હવે હું મરવાનો છે. એટલે પૂછે છે કે શું કર્યું તમે, બધી બંગડીઓ ઉતારી નાખી? તો કે ના, બધી નથી ઉતારી, એક રાખી છે, તમે ચિંતા ના કરો. રાજા એના વિચારમાં ચડે છે કે એક હોય તો અવાજ નથી થતો, બે કે બે થી વધે એટલે અવાજ થાય છે. તો કહે છે કે હું એકલો બની જઉં તો આ કર્મનો અવાજ જે વારાઘડીએ દુઃખ આપ્યા કરે છે એ દુઃખ આપવાનું બંધ થઈ જશે. એકત્વ ભાવના ઉપર ચડી જાય છે કે હું એકલો આવ્યો છું, એકલા જવાનું છે, આ બાકીનું બધું તો સ્વપ્નવત છે, બાકીનું બધું સ્વપ્નવત છે. તમે શું લઈને આવ્યા છો ને શું લઈને જવાના છો એનો વિચાર જયારે સાંજે સૂતી વખતે આપણે ત્યાં 12 ભાવનાનું ચિંતન રોજ કરવાનું કહ્યું છે કે રોજ સાંજે સૂતી વખતે 12 ભાવના. કેટલી વાર સાંભળી છે 12 ભાવના? 4-5 વાર. અને મહેન્દ્રભાઈ તમે રોજ? ભાવનાબેન પણ વાંચી છે, એકવાર તો સાંભળી છે બરાબર. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસૂચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, દુર્લભ બોધિ, ધર્મસુ આખ્યાત. શું કીધું? અનિત્ય ભાવના પહેલી, કે આ સંસારની બધી જ વસ્તુઓ અનિત્ય છે. પણ જયારે જોઈએ છે ત્યારે એ અનિત્યતાનો બોધ આપણે સાબુત રાખી શકતા નથી. એક પ્રશ્ન આપણને ઘણો બધો સતાવે છે અને એ સતાવે છે એ, જયારે આ રિયલમાં આપણે આ બધું સાંભળીએ છીએ ત્યારે આપણને એ પ્રશ્ન સતાવે છે કે આટલું બધું સાંભળ્યું છતાં પણ જીવનમાં પરિવર્તન કેમ નથી આવતું. આપણે અહીંયાથી શરૂ કરી આમથી એક જણ પૂછતા જઈએ કે કેમ નથી આવતું, તમારો શું જવાબ છે? ઉર્વશીબેન તમારાથી શરૂ કરીએ. ઉર્વશી રૂડી અપસરા ને રામા છે મનરંગ. કારણ કે આપણે એને ભાવનાની અંદર પરિવર્તિત નથી કર્યું. સાંભળીએ છીએ, ગમે છે, સારું છે, પણ એના પછીનું સ્ટેપ જે લાગવું જોઈએ, એના પછીની જે પ્રક્રિયા છે, એ પછીની પ્રક્રિયા આપણે ક્યારેય પણ આચરણમાં મૂકતા નથી. તમે એમેઝોનમાંથી કે તમે બુક સ્ટોરમાંથી વેપાર કેમ કરવો એની પુસ્તક લઈ આવો અને વાંચી લો અને તમને બધા જ નિયમો આવડી જાય તો એનાથી પૈસા કમાવા માંડો નહીં. શું થાય? તો આજે કેટલા બધા વિદ્યાર્થીઓ પૈસા કમાવા માંડ્યા હોત. જેટલા એ MBA કર્યું છે એ બધા જ ધનવાન થઈ ગયા હોત. એ તમને માર્ગદર્શન બતાવે છે, માર્ગદર્શન કરે છે. ચાલવું તો આપણે જ પડે છે. આ ચાલવું એટલે રોજ ચિંતન કરવું. એટલે જયારે ભાવનાની વાત કરી ત્યારે એ શું કહે છે કે આ ભાવના એટલે શું છે, કોને ભાવના કહેવાય, ક્યારે એનું પરિણામ આપણા જીવનની અંદર આવે, ક્યારે આપણે આ જે બધું કર્યું છે એને આપણે જીવનની અંદર ચરિતાર્થ કરી શકીએ. ચરિતાર્થ એટલે એને આપણે પ્રેક્ટિસમાં લાવીને એના ફળનો અનુભવ કરી શકીએ. જયારે આ બધી વાત કરી છે પણ એનો આટલા બધા વખત પછી પરિવર્તનમાં પરિવર્તિત નથી થયું, એનું કારણ એ છે કે આપણે એટલું જ માન્યું છે કે આ બધું સાંભળીશું એટલે કલ્યાણ થઈ જશે. એટલે ત્યાં અટકી, ત્યાં આપણો વિકાસ અટકી ગયો છે, ત્યાં સુધી આવીને ઉભા રહી ગયા છે. બીજા કરતા આપણે વધુ સારા છીએ, કેમ કે સ્વાધ્યાય કરીએ છીએ. બીજા કરતા આપણે સમજ વધુ કેળવાઈ છે, બીજા કરતા આપણે વધુ સારું સમજી શકીએ છીએ, પણ આચરણમાં નથી લાવી શકતા. એટલે જ્યારે નિમિત્ત આવે છે ત્યારે જેને નથી સાંભળ્યું એનું આચરણ અને સાંભળનારનું આચરણ સરખું થઈ જાય છે. એમાં ફરક નથી રહેતો. કારણ એને સાંભળ્યા પછી જે અંદર તમે રેસીપી તરલા દલાલ ને ફલાણા ને એની બુક લઈ આવો અને તમે વિચાર કરો કે સારામાં સારી રસોઈ થઈ જશે, નહીં થાય. તમારે એનો પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરો તો રસોઈ બને. એવી જ રીતે તમે એમબીએ ભણ્યા પછી એને આચરણમાં મૂકવું પડે તો તમે ધનવાન બની શકો. તો અહીંયા કહે છે કે અનિત્ય અશરણ સંસાર એકત્વ અન્યત્વ અસુચિત્વ આશ્રવ સંવર નિદ્રા લોકબુદ્ધિ દુર્લભ ધર્મસુ આખ્યાત તત્વાનું ચિંતનમ. તત્વો, આ બધા તત્વો, આ 12 તાત્વિક બાબતોનું હવે આ જે અનુપ્રેક્ષા ભાવના છે ને એની વ્યાખ્યા ખાલી સમજાઈ જાય ને તો ઘણું બધું પરિવર્તન આવી જાય જીવનમાં. ભાવનાની વાત કરે છે કે તત્વનું અનુ શબ્દ મૂક્યો છે, અનુ ચિંતનમ. તત્વનું ચિંતન નહીં, અનુ એટલે વારંવાર, તત્વોનું વારંવાર ચિંતન કરવું તેનું નામ ભાવના છે. ભાવના કોને કહેવાય? તત્વોનું વારંવાર ચિંતન. તો કયું તત્વ? તો કહે છે કે પહેલું તો અનિત્ય તત્વનું, એટલે વિચાર કરવો કે હું જે જીવનની અંદર દિવસમાં ઉઠું છું ત્યાંથી રાત્રે સૂઉં છું ત્યાં સુધીમાં જેટલી વસ્તુઓનો ઉપયોગ કરું છું તે વસ્તુઓ નિત્ય છે કે અનિત્ય છે. ખાલી એક બે મિનિટ જ વિચાર કરવાનો છે કે એ નિત્ય છે કે અનિત્ય છે. આપણી પાસે છે બધું, છતાંય આપણે બહારથી બધું લઈ આવીએ છીએ, ગમી જાય છે, આપણને એમ થાય છે કે સુંદર છે, લઈ આવીએ. આ લેવાનું મન ઉત્પન્ન થવું, કેમ કે પેલો એનો બાહ્ય આકાર છે એ ગમ્યો, બાહ્ય આકાર ગમ્યો એટલે એના તાત્વિક સ્વરૂપનું ચિંતન ન કર્યું અને લઈ આવ્યા અને પછી ઘરમાં કબાટોને ભર્યા. અનિત્યનું બોધ થઈ જાય તો તરત એમ થાય કે મારે અનિત્યની બધી ભેગી કરીને શું કરવું છે. જે દિવસે તમને આ બોધ થવા લાગે છે તે દિવસે અનિત્યને એકઠું કરવાનું આપણે ત્યાગીએ છીએ. અનિત્ય અશરણ બીજી ભાવનામાં કહે છે કે અશરણ, આ જગતની અંદર કોઈ પદાર્થ કોઈનો શરણભૂત નથી, કોઈની સાથે શરણ થઈ શકે એવું છે જ નહીં. આપણે જ આપણા શરણભૂત છીએ. આપણે માટે શરણભૂત હોય તો ધર્મ છે, આપણા માટે શરણભૂત હોય તો ભગવાન છે, આપણા માટે શરણભૂત હોય તો દેવ છે, ગુરુ છે. એટલે દેવ ગુરુ અને ધર્મના શરણે જવાની વાત કરી. આ તત્વ એનું અનુચિંતન એટલે રોજ રાત્રે સૂતા પહેલા 5 મિનિટ 10 મિનિટ આ 12 ભાવનાઓ તમે એક કાગળ ઉપર લખી નાખો એના નામ અને એક વસ્તુ વિચાર કરતા જાઓ કે આ અશરણ ભાવના એટલે કોઈ શરણભૂત છે નહીં. અને આપણે એવું માનતા હોઈએ, આપણે એવું કહેતા હોઈએ કે મારા તો ફલાણા છે એટલે મને કોઈ તકલીફ નહીં પડે, તો આ નમી રાજર્ષિ વિચાર કરે છે કે આ બધાએ છે, સંપત્તિ છે, પણ એ મારા માટે શરણભૂત ના બન્યા, કોઈએ મને રક્ષણ ના કર્યું, રોગ તો અસહ્ય બની ગયો છે. અનિત્ય અશરણ એકત્વ પર આવ્યા. એકત્વ પર આવીને કહે છે કે જો હું એકલો બનું તો ઘોંઘાટ ના થાય, ટકરામણ ના થાય, અથડામણ ના થાય. આ એકત્વ બનવાની પ્રક્રિયા એને મનની અંદર શરૂ કરી અને એને નક્કી કર્યું કે જો હું આ રોગથી મુક્ત થઈ જઈશ તો હું એકત્વની સાધના શરૂ કરીશ. એટલે કર્મ સંજોગ એવો આવ્યો કે બીજા દિવસે એકલા થઈ ગયા, એટલે રોગ મટી ગયો. એટલે એને નક્કી કર્યું કે મારો સંકલ્પ હતો કે આ બધું છોડીને મારે એકત્વની સાધના કરવી, એકત્વ એકલું બનવું હોય, એકત્વ બનવા માટે સંસાર ત્યાગ્યો અને છોડી દીધો. સાધુ બની ગયા ને સાધુ બન્યા પછી એના એકત્વની પરીક્ષા કરવા માટે દેવ આવે છે અને એમ કહે છે કે તમારી મિથિલા નગરી બળી રહી છે, પ્રાણીઓ અંદર હાહાકાર મચાવે છે, પાછા વળો, તમારી પાસે તાકાત છે, શક્તિ છે કે તમે આગને ઠારી શકો એમ છો. આ જે આગ લાગી છે એને કઈ રીતે ઠારવી એની કળા તમે જાણો છો. ત્યારે એ કહે છે કે મિથિલાયામ દહ્યમાનાયામ ન દહતી મમ કિંચિત, હું બધું છોડીને નીકળી ચક્યો છું, હવે એ મિથિલા મારી નથી, હું એકલો છું. ત્યાં ઘણા બધા લોકો છે, ઘણા બધાની પાસે શક્તિ છે, સામર્થ્ય છે, તમે એની પાસે જાઓ, એને કહો મારું કશું નથી. આ ભાવ આવ્યો પેલો રોજનું અનુચિંતન, તત્વાનું ચિંતનમ, અનુચિંતનમાંથી. એવી જ રીતે સંસારની ભાવના, એવી જ રીતે એકત્વની, અન્યત્વની, અસૂચિત્વની, કે આ શરીર અસૂચિથી ભરેલું છે. એકત્વ અન્યત્વ અસૂચિત્વ, આશ્રવ સંવર નિર્જરા લોકબોધિ દુર્લભ અને ધર્મમાં કહેલા તત્વોનું ચિંતન, એમાંની પહેલી છ ભાવના છે એ પોતાના શરીરની સાથે સંકળાયેલી એવી છે, અને બીજી છ ભાવના એ ભાવનાઓ તત્વની સાથે જોડાયેલી છે. પોતાનું અને તત્વનું આવી રીતે જ્યારે એ બેલેન્સ કરે અને રોજ અનુચિંતન, રોજ વારંવાર આ કાર્ય કરે તો પોતાના સ્વભાવની અંદર પરિવર્તન આવ્યા વગર રહે નહીં. એટલે કહું કે અનુચિંતન કરવું એનું નામ અનુપ્રેક્ષા છે. આપણે અનુપ્રેક્ષા ભાવના એટલે 12 ભાવનાના નામ જાણી લઈએ છીએ, ગોખી લઈએ છીએ, એનો અર્થ જાણી લઈએ છીએ, પણ એ ભાવના ભાવતા નથી. રોજ એનું અનુચિંતન કરવાનું છે. તો અહીંયા જે વાત કરી કે આ ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને પોષવા માટેનો આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એ પુરુષાર્થ નિરર્થક છે, ખોટો છે. શરીરને જેટલી વસ્તુની જરૂર છે એના કરતા અનેક ગણી વસ્તુ આપણે અંદર નાખીએ છીએ, એનાથી બચવાનું છે. અને એ ક્યારે આવે કે તમે અભ્યાસ કરો, અભ્યસ્ત થાવ તો આ ઇન્દ્રિયોની તૃપ્તિ અતૃપ્તિનો ખ્યાલ આવે, ને ખ્યાલ આવે આપણને કે આને ક્યારેય પણ તૃપ્ત કરી શકાય એવી નથી, એને જેટલી આવશ્યકતા છે તેનાથી વધુ હું કંઈ પણ કરીશ તો હું ભટક્યા કરીશ. કશ્ચિત શુભોપી વિષય પરિણામ અવસાદ પુનર્ભવતી અશુભ. કેટલાક શુભ વિષયો અત્યારે સુંદર દેખાય છે તે પરિણામ અવસાદ, પરિણામ બદલાતા અશુભ થઈ જાય છે. ઘણી બધી વાર આપણે આપણા જીવનની ઘટનાઓનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે શરૂઆતના વર્ષોમાં યુવાન હોઈએ ત્યારે આપણો એક અધરખો હોય છે, એક કલ્પના હોય છે, એક આપણી ઈચ્છા હોય છે કે એક મોટું ઘર હોય, ફ્રન્ટયાર્ડ હોય, બેકયાર્ડ હોય, દરિયા કિનારે હોય, એ ડેક હોય, ધારીએ ત્યારે આપણે સમુદ્રની અંદર ફરવા નીકળી પડીએ. પણ જેમ અવસ્થા વીતતી જાય, આવું એક મકાન પણ મળી જાય, આવી એક ભવ્ય ઇમારતના માલિક પણ બની જાઓ, અને પછી અવસ્થા વધતા 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 બાળકો સૌ પોતપોતાના કામે ચડી જાય, ઘરની અંદર આપણે જ રહ્યા હોઈએ, પતિ પત્ની જ રહ્યા હોય, ત્યારે એમ લાગવા માંડે કે આટલું મોટું મકાન શા કામનું, હવે બર્ડન લાગવા માંડે. જે ભવ્ય લાગતું હતું એ હવે ભવ્યને બદલે બર્ડન થવા માંડે. એટલે અહીંયા કહે છે કે કશ્ચિત શુભોપી વિષય, યુવાવસ્થામાં જે શુભ લાગતો હતો વિષય તે પરિણામ અવસાદ પુનર્ભવતી અશુભ, પરિણામના વશે તે ફરી પાછો અશુભ લાગવા માંડે છે. પરમાત્મા મહાવીરે એક બહુ સુંદર દ્રષ્ટાંત જ્ઞાતા ધર્મકથાની અંદર આપ્યું છે કે એક રાજા છે, એ રાજા પોતાના મિત્રો સાથે અને કેટલાક મંત્રીઓ સાથે જંગલની અંદર ફરવા નીકળ્યો છે અને ભૂલો પડ્યો છે, બહુ અંદર નીકળી ગયા છે અને રાજા તરસ્યો થયો છે, પાણી મળતું નથી. એ વખતે એક ગંદુ સડેલું એક પાણીવાળું તળાવ જોયું અને રાજા એનાથી એની દુર્ગંધથી ત્રાસી જાય છે, એટલે નાક ઉપર રૂમાલ નાખીને કહે છે કે પાણીની તરસ તો લાગી છે, પાણી પણ છે, પણ આ પીવાય એવું પાણી નથી, ગંદુ પાણી છે. એટલે મંત્રી હસે છે, રાજાને ખોટું લાગ્યું કે આ મંત્રી આવા સમયે મજાક કરે છે. પણ મંત્રીએ એની સાથેના માણસોને કહ્યું કે તારી પાસે પાત્ર હોય તો આ પાણી ભરી લેતું. પાણી એને ભરાવી લીધું. થોડા આગળ ગયા, બીજું એક સુંદર તળાવ મળ્યું, મીઠા જળનું પાણી, સુંદર શીતળ જળ હતું, સુગંધિત હતું. એ પાણી રાજાએ પીધું, ખુશ થઈ ગયો. થોડા દિવસ એટલે જંગલમાંથી પાછા ફર્યા, થોડા દિવસ વીતી ગયા. મંત્રીએ રાજાને પોતાના ઘરે બોલાવ્યા ભોજન માટે. ભોજન કરતા પહેલા એમનું સ્વાગત પાણીથી કરે છે. સુંદર મીઠું પેય જળ પીવરાવે છે. રાજા ખુશ થઈ જાય છે કે આ પાણી તમારે ત્યાં ક્યાંથી આવે છે? તો કહે છે કે આ પેલા દિવસે આપણે ગયા હતા ને, જે પાણી જોઈને તમને ચીથરી ચડી હતી, જે પાણી જોઈને તમને તમે નાકે રૂમાલ મૂકીને એની નિંદા કરતા હતા, એ જ પાણી છે આ. તો કે એવું કેવી રીતે બને? તો કે મેં પ્રોસેસ કર્યું એ પાણીને, પ્રોસેસ કરીને એને શુદ્ધ કર્યું. એ શુદ્ધ કરીને એમાં સુગંધિત દ્રવ્યો નાખ્યા, સુગંધિત દ્રવ્યો નાખીને સુંદર પાત્રમાં ભર્યો અને સુંદર પાત્રને આજે હું તમારી સમક્ષ મૂકું છું. પરિણામ વસાત, પરિણામ બદલાતા બધું બદલાય છે. શુભ અશુભ થઈ જાય છે અને અશુભ શુભ થઈ જાય છે. એટલે વસ્તુ ઉપરનો રાગ ઘટાડવા માટે એના સ્વરૂપનો એટલે ઉત્પાદ વય દ્રવ્યયુક્ત દ્રવ્ય ગુણ પર્યાય આની નિરંતર ચિંતન કરવું, આનો વિચાર કરવો કે આજે જે મારું રૂપ છે, આજે મારી જે યુવાવસ્થા છે, હું મારી જાતને શ્રેષ્ઠ માનું છું કે હું કેવો સુંદર છું, મારું રૂપ કેવું છે, હું આ ફલાણી એક્ટર જેવી દેખાઉં છું, હું ફલાણા એક્ટર જેવો દેખાઉં છું. કહે છે કે આ અહંકાર કરવા જેવો નથી. અવસ્થા વધતા સમય બદલાતા એનું એ જ રૂપ કદરૂપું બની જાય છે. જે સુંદર દેખાતું હતું એ અસુંદર બની જાય છે અને કેટલીક અસુંદર વસ્તુઓ સુંદર થઈ જાય છે. કશ્ચિત અશુભોપી ભૂતવા કાલે ન પુનઃ શુભી ભવતી, કેટલીક વસ્તુઓ કાળ વીતતા અશુભ હોય તે શુભ થઈ જાય છે. તો આ શુભ અને અશુભ એ વસ્તુના પરિણતિનો એટલે કે જુદી જુદી અવસ્થા બદલાતા એની અંદર આવતા પરિવર્તનો છે. એટલે કહે છે કે કારણ વશેન યદ્યત પ્રયોજનમ જાયતે યથા યત્ર તેન તથા તમ વિષયમ શુભમ અશુભમ વા પ્રકલ્પયતિ. પેલી વસ્તુનો સ્વભાવ બતાવ્યો. હવે આપણા સ્વભાવની વાત કરીએ છીએ કે કારણ વશેન, કારણ ઉભું થતા, જેવું કારણ ઉભું થયું છે તેવા કારણમાં આપણને તે સારું લાગે છે. તમે ભૂખ્યા થયા હો અને બહુ લાંબા સમય સુધી રસ્તામાં તમારે કોઈ ફૂડ એરિયા આવતો નથી, ભૂખ લંબાતી જાય છે, બીજું કઈ કારમાં છે નહીં અને બહુ લાંબે સમયે પહોંચ્યા પછી તમારી પાસે એક એરિયા આવી જાય છે અને ત્યાં તમને કંઈક સામાન્ય સાદું ભોજન મળી જાય છે, તો પણ તમને એ ભોજન કેવું લાગે છે? દિવ્ય લાગે છે. સાદામાં સાદું ભોજન તમે જયારે જયારે સામાન્ય વાત હોય ત્યારે એમ કહો કે ભાઈ આ વસ્તુ તો હું ક્યારેય ખાવ જ નહીં, આને તોડું જ નહીં. એ જ વસ્તુ એ વખતે એટલે કહું દુહાઓમાં કે ભૂખ ન જાણે સૂકો રોટલો, ભૂખ લાગી હોય ત્યારે સૂકો રોટલો પણ મીઠો લાગે અને પેટ ભરેલું હોય તો દિવ્ય ભોજન પણ કડવું લાગે. કહેવાનો મતલબ એ છે કે કારણ બદલાતા, સમય બદલાતા, પરિસ્થિતિ બદલાતા એની એ જ વસ્તુ પ્રિય કે અપ્રિય બની જાય છે. એટલે ક્યારેય પણ પ્રિય અપ્રિયના ચક્કરમાં પડવું ન જોઈએ. આપણે માત્ર આપણા દેહને જેની જરૂર છે એનો આપણે ઉપયોગ કરીને આપણી જાતને, એટલે કે આવી નિરર્થક વાતોમાં સમયને વિતાવવાને બદલે તત્વચિંતનની અંદર સમય વિતાવવો જોઈએ. તેના તથા તમ વિષયમ શુભમ અશુભમ વા પ્રકલ્પયતી. જેમ જેમ જે જે કારણો નિર્મિત થાય છે, જે જે અવસ્થાઓ નિર્મિત થાય છે, જે જે ઘટનાઓ ઘટે છે તેમાં વસ્તુ શુભ અથવા અશુભ કલ્પાતી જાય છે. આપણી કલ્પના જ છે, આ બધી કલ્પના છે, વાસ્તવિકતા કશું જ નથી. જે મીઠાશ તમને લાગે છે કે આ મીઠું છે, સુંદર છે, તે જ વસ્તુ તમને ડોક્ટર એમ કહી દે એક દિવસ કે તમને ડાયાબિટીસ થઈ ગયો છે, હવે જે મીઠું જે ગળપણ તમે ખૂબ પ્રેમથી ખાતા હતા એ જ વસ્તુ હવે ઝેર બની ગઈ. એટલે ગઈકાલ સુધી જે વસ્તુ મીઠી લાગતી હતી એ જ વસ્તુ હવે ઝેર જેવી લાગવા માંડે છે. જે વસ્તુ અત્યંત કડવી લાગતી હતી અને એમ લાગતું હતું કે આ વસ્તુ હવે ન જ લેવાય, એ જ વસ્તુ ડોક્ટર એમ કહે કે આ જ ઔષધ છે અને આ જ લેવું પડશે, તો ધીરે ધીરે એ પણ ગમવા લાગે છે. તો કહેવાનો મતલબ છે કે આ માત્ર કલ્પના છે. વિષયોને સારા માનવા કે ખરાબ માનવા, અન્યેષામ યો વિષયઃ સ્વાધિપ્રાયેણ ભવતી પુષ્ટિકરઃ સ્વમતિ વિકલ્પાભિઃ અસ્તામ એવ ભૂયોઃ દ્વિષંત્યાન્યે. હજુ એને વધુ સ્પષ્ટ કરે છે કે પોતાનો જે અભિપ્રાય છે એના કારણે એક વસ્તુ સુંદર લાગે છે. તમને લાલ કલર ગમતો હોય તો લાલ કલરની વસ્તુ તમને સુંદર લાગે છે, અને કોઈકને કાળો કલર ગમતો હોય તો કાળા કલરની વસ્તુ સુંદર લાગે છે. અને જેને કાળો કલર નથી ગમતો એ હંમેશા એમ કહેશે કે આ તો અશુભ કલર છે, આને તો રખાય જ નહીં. એટલે વસ્તુમાં શુભત્વ અશુભત્વ સ્થાપિત કરવું એ માણસની મતિ કલ્પના છે, એની મતિથી ઉત્પન્ન કરેલી કલ્પનાઓ છે. જેને જે સુંદર લાગ્યું તે એને ભલું. આપણે એ વિવાદમાં એ વિષયમાં અંદર ઊંડા ઉતરવું ના જોઈએ. એટલે હવે એનું સમાપન કરતા કહે છે કે તાન એવ અર્થાન દ્વિષતઃ તાન એવ અર્થાન પ્રલીયમાનસ્ય નિશ્ચયતઃ અસ્ય અનિષ્ટમ ન વિદ્યતે કિંચિત ઇષ્ટમ વા. કોઈ જ વસ્તુ ઇષ્ટ પણ નથી અને કોઈ જ વસ્તુ અનિષ્ટ પણ નથી. એટલે કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ નથી, કોઈ પણ વસ્તુ અશ્રેષ્ઠ પણ નથી. એટલે એના માટે એના પ્રત્યે દ્વેષ કરવો કે એના પ્રત્યે લાગણી રાખવી એ ઉચિત નથી. રાગ દ્વેષ ઉપહતસ્ય કેવલમ કર્મબંધ એવ અસ્ય નાન્યઃ સ્વલ્પોપિ ગુણો અસ્તિ યઃ પરત્ર ઇહ ચ શ્રેયાન. આ સમાપન કરવાની છેલ્લી વાત કરે છે કે જેનું રાગ અને દ્વેષથી હણાયેલું તિરસ્કૃત થયેલું છે તે કેવલમ કર્મબંધ એવ અસ્ય, એનાથી એની પ્રવૃત્તિ છે એ કર્મબંધની જ થાય છે. ન અન્ય સ્વલ્પો કે ગુણઃ, એનાથી બીજો કોઈ વિશેષ લાભ થતો નથી. ક્યાં? અહીંયા પણ નથી લાભ થતો અને પરત્ર એટલે આવતા ભાવોમાં પણ લાભ થતો નથી. રાગ અને દ્વેષથી જ્યારે આપણે ઘેરાઈ જઈએ છીએ ત્યારે આપણા મનની અંદર જે સંસ્કારો પડ્યા છે તેના કારણે સામે વાળો પદાર્થ તેવો આપણને લાગે છે, ખરેખર તેવો છે નહીં. પદાર્થ નથી સારો કે પદાર્થ નથી ખરાબ, પદાર્થમાં આપણી કલ્પનાઓ આપણી અંદરના રાગ દ્વેષ આપણે આરોપિત કરીએ છીએ અને આરોપિત કરીએ છીએ એટલે આપણને એ એવા દેખાય છે. અને કહે છે કે આવું આરોપણ કરવાથી લાભ શું મળે છે, કયો ફાયદો થાય છે? કહે છે કે કર્મબંધ સિવાયનો બીજો કોઈ ફાયદો નથી થતો, માત્ર કર્મબંધ જ છે. એટલે આપણે આવા પ્રપંચમાં ન પડવું એવો એમનો ઉપદેશ છે. યસ્મિન ઇન્દ્રિય વિષય શુભમ અશુભમ વા નિવેશયતિ ભાવમ રક્તો વા દ્વિષ્ટો વા સબંધ હેતુર ભવતિ તસ્યઃ. જે વિષયોને ઇન્દ્રિયોના વિષયોમાં શુભ અથવા અશુભ ભાવ પ્રવેશે છે તેનાથી રાગ અથવા દ્વેષ ઉત્પન્ન થાય છે અને રાગ અને દ્વેષ યુક્ત ભાવો બંધનું કારણ બને છે. સંસારની અંદર બંધ બંધાય છે, કર્મ બંધ બંધાય છે અને સંસારની અંદર પરિભ્રમણ કરવું પડે છે. આખી વાત આપણે ગઈકાલે કરી છે. રાગ દ્વેષ મોહ મિથ્યાત્વમ અવિરતિષ્ટેવ એભી પ્રમાદ યોગાનુગૈહી સનાદીયતે કર્મઃ. રાગ દ્વેષ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગથી કર્મ બંધ થાય છે. કર્મો બંધાયા, કર્મો જેટલા બંધાયા એ ભોગવવા પડે છે. કર્મોનો બંધ થાય છે, જેણે બંધ કર્યો છે એને ભોગવવાના છે. એટલે આપણે ત્યાં જૈન દર્શનની અંદર સમ્યક્ત્વના બીજ રૂપે છ વાત, છ પદ બતાવ્યા કે છ પદ ઉપર તમારે બહુ જ ચિંતન કરવાની જરૂર છે. એક પહેલી વાત કરી કે આત્મા છે, એટલે આત્માના અસ્તિત્વનો સ્વીકાર. આત્માના અસ્તિત્વનો સ્વીકાર એટલે શું? શા માટે આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવાની વાત લઈને આવે છે? આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવાની વાત એટલા માટે કરવામાં આવી છે કે આત્મા એ ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયોથી જણાતો નથી. તમે ગમે તેટલા પ્રયાસ કરો, ઇન્દ્રિયોથી ક્યારેય આત્મા જણાતો નથી. અને એથી એના વિશે ભ્રમ ફેલાયેલો છે કે આત્માનું સ્વરૂપ કેવું છે. જેને જેવી વાત સૂજી એવો એને પ્રચાર કર્યો. વાસ્તવિક રીતે તો આત્મા એ અતિન્દ્રિય છે. એ અતિન્દ્રિય પદાર્થના અસ્તિત્વ વિશે પણ ઘણા લોકોને પ્રશ્ન ઉભો થયો કે આત્મા છે કે નહીં. એમાં ચાર્વાક નામનો એક મત આવ્યો. એ ચાર્વાક નામના મતે એવું કીધું કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. પદાર્થોનો સંયોગ થાય એટલે પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ એનો સંયોગ થાય, એમાંથી આત્માની ઉત્પત્તિ થાય છે, એ જ એનો જન્મ છે અને એ વિખૂટા પડે એટલે મૃત્યુ. એટલે જીવન માત્ર જન્મથી માંડીને મૃત્યુ સુધીના અંતરાલ સુધીનું છે એવું એ લોકો માને છે. એની સામે ઘણા બધા પ્રશ્નો છે. આવું માનવામાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય કે જો પાંચેય પદાર્થો, પાંચેય ભૂતો, મહાભૂતોના સમૂહથી જો આત્માના નિર્માણની પ્રક્રિયા ઘટતી હોય તો હું અહીંયા પાંચેય તત્વો ભેગા કરું તો એમાંથી આત્મા ઉભો થશે? નહીં થાય, એ ઉભો નથી થતો. તો એ લોકો કહે છે કે વિશિષ્ટ સંયોગે આત્મા ઉભો થાય, જન્મે છે. વિશિષ્ટ સંયોગ એટલે માતા પિતાના સંયોગથી અમુક પ્રકારની પ્રક્રિયાથી એક આત્માનું નિર્માણ થાય છે એવું એમણે કહ્યું. તો આપણે કહ્યું કે સારું, માતા પિતાના સંયોગથી કે સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલો એક પ્રક્રિયા, તેમાંથી આ જીવની ઉત્પત્તિ થાય છે. તો બધા જ જીવો સમાન કેમ નહીં? કેમ કોઈ એક જ માતાના બે સંતાનોમાં આસમાન જમીનનો ફરક કેમ હોય? કોઈ અત્યંત બળવાન હોય, કોઈ અત્યંત દુર્બળ, જન્મથી જ દુર્બળ હોય. કોઈ અત્યંત બુદ્ધિશાળી હોય અને કોઈક મંદમતી હોય. આવી વિચિત્રતાઓ શા માટે? તો એ વિચિત્રતાનો જવાબ માત્ર આપણને આત્માના જન્મ પહેલાના અસ્તિત્વનો બોધ કરાવે છે કે જન્મ થયા પહેલા પણ ક્યાંય એનું અસ્તિત્વ હતું અને ત્યાં એણે જે કર્મો બાંધ્યા છે એ કર્મનું ફળ અહીંયા ભોગવવા માટે આવ્યો છે. એટલે આત્મા છે એવું નક્કી થાય છે. જો આત્માના એટલે કે તે ગતિમાં જન્મ થાય તે પહેલા પણ આત્માનું અસ્તિત્વ હતું તો અહીંયા મૃત્યુ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ રહેશે, એટલે તે નિત્ય છે. બીજો એમાંથી જન્મે છે સિદ્ધાંત તે છે કે તે નિત્ય છે. પહેલું આત્મા છે એના અસ્તિત્વનો, અતિન્દ્રિય છે એટલા માટે આત્મા છે એના અસ્તિત્વનો સ્વીકાર કરવાની વાત કરી. એ આત્મા નિત્ય છે એટલે જન્મ પહેલા પણ એની અવસ્થા હતી અને જન્મ મૃત્યુ પછી પણ એની અવસ્થા રહેવાની છે. તો જ કર્મવાદ ટકી શકે, નહીં તો કર્મવાદ પણ ટકી ના શકે. પણ કર્મવાદને ટકાવવા માટે આ માનવાનું છે એવું નથી. વાસ્તવિકતા છે એટલા માટે માનવાનું છે કે આ જગતની અંદર એટલી બધી વિચિત્રતાઓ જોવા મળે છે, એટલી બધી વિચિત્રતાઓ જોવા મળે છે, તે વિચિત્રતાઓનું કારણ એકમાત્ર હોય તો તે કર્મ છે. એટલે કર્મવાદ આવ્યો કે આત્મા કર્મ બાંધે છે. જો બધા જ આત્માઓ સરખા છે એવું માનીએ તો બધામાં ભેદ કરવાની કોઈ પ્રક્રિયા આપણી પાસે નથી રહેતી. એટલે કહું કે આ ભેદ પડે છે એ કર્મ બંધના કારણે પડે છે. જે બાંધે છે એને ભોગવવું પડે છે, એટલે કર્મનો કરતા છે એવી રીતે કર્મનો ભોગતા છે. કર્મનો ભોગતા છે તો એક સ્થિતિ એવી આવવાની છે કે જે સમયે કર્મો બધા જ ભોગવાઈ ગયા છે અને એ મુક્તિની અવસ્થા છે. એ મુક્ત અને મોક્ષ પામવા માટેનો માર્ગ, આને સમજવા માટે ખાલી આયુર્વેદ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતો એટલે તબીબ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને જો સમજી લઈએ તો આ ધર્મ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતો સમજવા સરળ થઈ જાય. તબીબી એટલે કે મેડિસિન મેડિકલનો સિદ્ધાંત છે કે રોગ છે એ સ્વીકારવું પડે. પહેલા તમે રોગ છે એ સ્વીકારો નહીં તો રોગનો ઉપાય કરી ના શકો. જે જમ્સ છે, જે જીવાણુ જે કીટાણુઓ છે એનાથી રોગ ઉત્પન્ન થાય છે એ સ્વીકારવું પડે. એટલે રોગનું કારણ સ્વીકારવું પડે. પહેલા રોગનું સ્વીકાર કર્યો પછી બીજો રોગનું કારણ સ્વીકાર. એવી જ રીતે તંદુરસ્તી છે એટલે કે જગતની અંદર ઘણા બધા એવા માણસો છે કે જે તંદુરસ્ત છે અને તંદુરસ્તી પામવાનો ઉપાય પણ છે, તંદુરસ્ત રહેવાના ઉપાયો પણ છે. આ ચાર બાબતો રોગ છે, રોગનું કારણ છે, તંદુરસ્તી છે, તંદુરસ્તીના ઉપાયો છે. એને જ તમે ધર્મશાસ્ત્રની અંદર કન્વર્ટ કરો તો આત્મા છે એક વસ્તુને આપણે ઉમેરીએ. આત્મા છે તે નિત્ય છે, કર્મ છે કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. મોક્ષ છે એ તંદુરસ્તી છે, મોક્ષનો ઉપાય એ માર્ગ છે એટલે કે ધર્મ છે. કર્મ બંધ એ રોગનું કારણ છે અને કર્મનો ભોગતા એ રોગ છે. કર્મ જયારે ભોગવવાનો આવે છે ત્યારે રોગની સ્થિતિ અનુભવ. તો આ બધાની અંદર આ કર્મ બંધને જયારે આપણે ઓળખી લઈએ કે આ કર્મ બંધ એ જ મારા જીવનનું મુખ્ય કારણ છે, જન્મ મરણનું સુખ દુઃખનું આ બધું જ શેના કારણે છે. અહીંયા કહે છે કે અશ્ય તું મૂળ નિબંધનમ, મૂળ કારણ જો કોઈ હોય તો એ કર્મ છે. આ મૂળ કારણને ઓળખી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે હવે એટેક કોના ઉપર કરવાનો છે, કોને આપણે જીતવાના છે, કોના ઉપર આપણે સાધના કરવાની છે, કેવી રીતે સાધના કરવાની છે એ બધું જ ત્યાં સમજાય. એટલે પરમાત્મા એમની દેશનામાં એક વાર એમ કહ્યું હતું કે તૂટે જા, તમારે મુક્ત થવું જોઈએ. પણ મુક્ત કેવી રીતે થવાય તો કહે છે કે તમે બંધાયેલા છો એ જાણો, તો તમે બંધાયેલા છો એવું જાણો જ નહીં તો તમે મુક્ત ના થઈ શકો. આપણી જે સ્થિતિ છે એવી છે કે આપણે થાંભલાને પકડીને ઉભા છીએ અને કહીએ છીએ કે આ છોડતો નથી થાંભલો મને. શું કહીએ છીએ? સંસારને પકડીને બેઠા છીએ પણ આપણે શું કહીએ છીએ કે સંસાર છૂટતો નથી. સંસાર તો છોડવાનો જ નથી ક્યારેય તમને. આપણે પકડીને બેઠા છીએ, આપણે પેલો થાંભલો પકડીને ઉભા છીએ પણ કહીએ છીએ કે થાંભલો મને છોડતો નથી. આ બ્રહ્મ આ જગતને આપણે એક આવો તર્ક આપીએ છીએ કે હું છોડવા ઈચ્છું છું, મારે છોડી દેવું છે. તો હું કહું ચલો મારી સાથે અહીંયાથી આપણે જઈએ અહીંયાથી ઇન્ડિયા, તમારે છોડવું છે તો મારી સાથે ચાલી નીકળો. તો આપણે શું કહીશું? ગૌતમ સ્વામીને જ્યારે પરમાત્માનો સંપર્ક થયો અને તત્વ સમજાયું પછી એમણે શું કર્યું? એને પણ પોતાના શિષ્યો હતા, પોતાની પત્ની હતી, પોતાના પુત્રો હતા, બધું હતું. પણ એને ભગવાનને એવું કહેવા ઉભા નથી રહ્યા કે ભગવાન હું ઘરે જઈને પૂછી આવું. શું કહે છે કે સત્ય સમજાયું છે આજે અહિયાં, તો એ સ્વીકારી લેવું. અહિયાંથી બહાર નીકળતા પહેલા જીવનની અંદર એ સંકલ્પ થઈ જાય કે મને જે આજે સત્ય લાગ્યું છે એ સત્યનો મારે જીવનમાં સ્વીકાર કરી લેવો જોઈએ. એ ક્યારે સમજાય કે જયારે એનું મૂળ કારણ આપણે સમજી લઈએ કે આ મૂળ કારણ છે તૂટે જા બંધમ ના ઉણ. બંધને તમે ઓળખી લેશો, તમે બંધાયેલા છો એવું જાણશો તો છૂટી શકશો. તમે બંધાયેલા છે એવું જાણશો જ નહીં તો છૂટવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવે. અને છતાંય તમે એવું જ માનશો કે તમે સ્વતંત્ર છો, મુક્ત છો, બંધાયેલા હોવા છતાં પણ એ ભ્રમ ઉત્પન્ન કરશે કે હું ક્યાં બંધાયેલો છું. આવી ખોટી ખોટી વાતો નહીં કરવાની. પણ આ સૂક્ષ્મ બંધનો છે, એ સૂક્ષ્મ બંધનો કેવા છે? તમે ઇનવિઝિબલ ફેન્સની વાત સાંભળી હશે, ખબર છે ને? આ એવા ન દેખાય એવા ફેન્સીસ ની અંદર આપણે દિવાલની અંદર ફસાયા છીએ. તમારે બહાર નીકળવું છે ને સીધો તમને કરંટ. પેલા પાછળથી કે ક્યાં જાઓ છો, ઉભા મને લેતા જાઓ સાહેબ, અને હું તમને જવા નહીં દઉં. પરિસ્થિતિ આ છે. જે ઇનવિઝિબલ ફેન્સ છે એ આપણા કર્મો છે. આપણે એને જોઈ નથી શકતા પણ છે, સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ બંધનોને ઓળખવાના છે. પહેલી વાત અહીંયા શું કરે છે કે સૂક્ષ્મ બંધોને ઓળખી કાઢો. ઓળખશો તો ક્યાં એટેક કરવાનો છે તે જણાશે, એ નહીં તો જણાશે જ નહીં. અને સમજવું છે તો બહુ જ સૂક્ષ્મ રીતે શાંત ભાવે પોતાની અંદર એ વિચાર કરવો પડશે કે હું બંધાયેલો છું તો કોના કોનાથી બંધાયેલો છું, કેવી રીતે બંધાયેલો છું. જ્ઞાત્વા આને જાણી લેશો તો, આને જાણી લેશો તો તત્છેદનો ઉદ્યમ પરસ્ય, તેનું છેદન કરવાનો ઉદ્યમ પ્રયાસ ઉત્પન્ન થશે. એના જે ઉદ્યમ છે એ છે દર્શન, ચારિત્ર, તપ, સ્વાધ્યાય, ધ્યાન. અહીંયા એમણે આટલા ઉપાયો બતાવ્યા. પહેલી વાત કરી કે દર્શન. આપણે અત્યાર સુધી મિથ્યાત્વની વાત કરતા હતા, હવે ત્યાંથી આગળ વધીને દર્શનની વાત ઉપર આવે છે. આપણે જે વાત આજે પહેલા પ્રવચનની અંદર કરી, આજના પહેલા પ્રવચનની અંદર, એમાં અપૂર્વ અવસર, અપૂર્વકરણ સુધી પહોંચ્યા હતા કે અપૂર્વકરણ આવે છે ત્યારે જીવને એક જબરજસ્ત એવો પુરુષાર્થ કરીને એક એવી સ્થિતિ નિર્મિત કરે છે કે જે સ્થિતિની અંદર પરમ આનંદની સ્થિતિની નિર્મિતિ કરે છે. એ સમયે એને તત્વનો જબરજસ્ત રૂચિ પેદા થાય છે. એવી રૂચિ પેદા થાય છે કે હવે મારા માટે આ જ ભોજન છે, આ જ મારું લક્ષ્ય છે, આ જ મારું સર્વસ્વ છે. જે સમયે રત્નાવલીના મુખેથી આ શ્લોક સાંભળ્યો હશે કે અસ્થિ ચર્મમય યહ દેહ મે તાં જો એસી પ્રીતિ નેકુ હોય રામ છે તો કાહે ભય ભીતિ. એ કેટલું ચોંટ લાગી હશે એની, એની કેટલી મોટી એની અસર થઈ હશે એના હૃદયની અંદર કે હું જેના માટે આટલો પુરુષાર્થ કરીને અહીંયા સુધી આવ્યો અને એને તો કઈ જ પડી નથી. તો જીવનની અંદર જે સમયે આ એક જાગૃતિ આવી જાય છે ત્યારે કોઈને પૂછવાની રાહ જોતો નથી જીવ. ગૌતમ સ્વામી કોઈને પૂછવા ઉભા નથી રહ્યા, તરત નીકળી ગયા છે. એટલે માટે ભગવાને એમ કહ્યું કે માં પરિબંધમ કરે હ, કે જયારે સત્ય સમજાય ત્યારે વિલંબ કરતા નહીં. પરિબંધ એટલે વિલંબ. તમને જયારે સાચું સમજાય તો એને આચરણમાં મૂકી દેવા માટે વિલંબ ન કરતા. અને એના માટે આપણે ત્યાં જૂના લોકો તમને પણ ખબર હશે કે એક પ્રક્રિયા કરતા હતા, એક યાદ રહે એના માટે કે પોતાની પાસે રૂમાલ હોય કે પોતાનું ઓઢણી ઓઢી હોય કે પોતાનો સાદલો હોય એટલે સાદી હોય તો એના છેડે ગાંઠ વાળતા એ વખતે જૂના જમાનામાં. એ એટલા માટે ગાંઠ વાળતા હતા કે એને હંમેશા યાદ રહે કે મને આ વાત સત્ય સમજાઈ છે ને મેં આ સંકલ્પ કર્યો છે એ ભૂલી ન જવાય. ગાંઠ વાળવી, એમ કે ગાંઠ વાળવી એટલે શું કે પોતાને જે સમજાયું છે એ બરાબર હવે અંદર સ્થિર કરવાનું છે. પોતાને જે સમજાયું છે તત્વ એ છે કે સુદેવ સુગુરુ સુધર્મ, એમાં મારે શ્રદ્ધા કરવાની છે. મારી શ્રદ્ધા જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિદ્રા અને મોક્ષમાં હોવી જોઈએ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ એક બીજી વ્યાખ્યા કરી સમ્યક દર્શનની, એક વ્યવહાર નહીંની અપેક્ષાએ જે વ્યાખ્યા કરી તે વ્યાખ્યા છે કે સુદેવ સુગુરુ સુધર્મમાં શ્રદ્ધા, નિશ્ચય નહીંની અપેક્ષાએ વ્યાખ્યા છે કે તત્વ પર શ્રદ્ધા થવી. હવે એને શું ગમે તો કે મને ગમશે કેવળ તત્વની વાત, હવે હું તત્વ સિવાય બીજું કશું આદુ અવળું પરિભ્રમણ નહીં કરું, મને એના સિવાય બીજે ક્યાંય ગમશે નહીં, અથવા બીજે જવું પડે તો એ પણ એમાંથી તત્વ શોધી કાઢે, એમાંથી માત્ર તત્વને જ ગ્રહણ કરે, બાકીની બધી જ વસ્તુઓને છોડતો જાય. એટલે એક બહુ સુંદર વાત કરે છે કે તત્વરૂચિને સમજવી હોય તો એક દ્રષ્ટાંત દ્વારા કે એક શબ્દ પડ્યું છે, એક સ્ત્રીનું, યુવાન સ્ત્રીનું શબ્દ પડ્યું છે, મૃતદેહ પડ્યો છે, શણગારેલો છે એ દેહ, ઘરેણા ના શરીર ઉપર છે પણ મૃતદેહ છે. દૂર કૂતરાઓ ઉભા છે, એના મૃતદેહના ગંધથી એ ત્યાં આવી ગયા છે. કૂતરાઓ શું વિચારશે કે અહીંયા કોઈ માણસ ન હોય તો આ મૃતદેહને ફાડીને ખાઈ જઈએ. તો એની દ્રષ્ટિ છે દેહમાં, ત્યાં કેટલાક લૂંટારાઓ દૂર ઉભા ઉભા આ શબ્દને જોઈ રહ્યા છે કે આના દાગીના લઈ લઈએ તો કેવું આપણે માલમ માલ થઈ જઈએ. ત્યાં એક કામી પુરુષ ઉભો છે, એ વિચાર કરે છે કે આ જીવતી હોત તો આવી સુંદર સ્ત્રીને હું ભોગવી શકું. અને એક યોગી દૂર ઉભા છે, એ જુએ છે. તો યોગી કહે છે કે આ શરીર કેટલું અનિત્ય છે, દેહમાં આ બેને જે દાગીના પહેર્યા છે એ દાગીના પહેરતી વખતે એનો ભાવ કેવો હશે ને કેટલો ટક્યો એ ભાવ. જ્યારે દેહથી દેહને સજાવતી હશે, દાગીના પહેરી રહી હશે, ત્યારે એને ખબર પણ નહીં હોય કે થોડી ક્ષણો પછી આ દેહ રહેવાનો નથી, નષ્ટ થઈ જવાનો. તો યોગી પુરુષ એને જોઈને એ વિચાર કરે છે કે આ મનુષ્ય કેવા કેવા ભાવોમાં રમતો હોય છે પણ વાસ્તવિકતા કંઈક જુદી હોય છે, એ વાસ્તવિકતાનો વિચાર કરે છે. તો એ તત્વરૂચિ છે. આ ચારેય પ્રક્રિયા ઉપરથી, આ ચારેય વ્યક્તિઓની દ્રષ્ટિ ઉપરથી આપણને જુદી જુદી અવસ્થામાં મનુષ્ય કેવા કેવા વિચારો કરતો હોય છે તેનું સુંદર સ્વરૂપ બોધ થાય છે. આપણને આપણે શું વિચારીએ એ આ ચાર બાબતોમાંથી ક્યાં આપણે ફિટ થઈએ છે એનો વિચાર કરવાનો છે કે મારી પોતાની શું વિચારણા હોઈ શકે. ગોખેલી વાતો નહીં બોલવાની, આપણે શું અનુભવીએ એ જોવાનું છે, આપણને શું લાગશે એ વખતે. જો આપણે એવું માનતા હોય કે આ દેહની અનિત્યતા ઉપર આપણે જઈએ છીએ તો આપણી તત્વરૂચિ પ્રગટી છે એમ માનવાનું. એટલે અહીંયા કહું સૌથી પહેલા કે આ કર્મ એ મૂળ બંધન છે, એ મૂળ બંધનને તોડવાનું છે અને એ તોડવા માટે એને છેદવા માટેનો પ્રયાસ કરવાનો પ્રારંભ થાય છે દર્શનથી, એટલે કે સમ્યક દર્શનથી, સમ્યક ચારિત્રથી, સમ્યક તપથી, સમ્યક સ્વાધ્યાયથી અને સમ્યક ધ્યાનથી. આનાથી યુક્ત થયેલાને આ જે છે કર્મના મૂળ કારણને છેદી નાખવાનો પ્રારંભ થાય છે. આની વધુ વિસ્તારથી વાત આપણે કાલે કરીશું. અત્યારે આપણે થોડો સમય પ્રશ્નો, કોઈને પણ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે.
દર્શન જ્ઞાન ચારિત્રમાં તપ અને સ્વાધ્યાય ચારિત્રમાં આવી જાય છે.
સ્વાધ્યાય જ્ઞાનમાં આવશે. તપ ધ્યાન અને એ બધું ચારિત્રમાં આવશે. તપ આવશે ચારિત્રમાં અને ધ્યાન ચારિત્રમાં આવશે. પણ પેલું જે છે સ્વાધ્યાય જ્ઞાનમાં આવશે. કાલે અમે થોડી ચર્ચા એમની કરી હતી. મૂળ વાત તો એ છે ત્યાં, એને કહેવાનો મતલબ એ છે કે આત્માને કર્મથી રહિત કરીને શૂન્ય કરવાનો છે. એટલે કોઈ પણ પ્રકારનો, જે મૂળ વાત ઉપર આવ્યા, એટલે બૌદ્ધ દર્શનમાં શું કહ્યું છે, બૌદ્ધ દર્શનમાં શૂન્યવાદની જે વાત કરી છે એ રીતે કહી છે કે ત્યાં પ્રતિત્ય સમુત્પાદવાદ કયો છે બૌદ્ધ દર્શનનો. પ્રતિત્ય સમુત્પાદવાદ, પ્રતિત્ય સમુત્પાદ એટલે કોઈ પણ ઉત્પત્તિ એના કારણ ઉપર આધારિત છે. કારણ હોય તો જ કાર્ય બને. તો એમણે 12 મૂળ કારણો શોધ્યા છે. જે બુદ્ધે જે કહ્યું એ 12 મૂળ કારણ, એ 12 મૂળ કારણને લઈને આખી સૃષ્ટિ છે. એ 12 મૂળ કારણોમાં એમણે દર્શાવ્યું છે કે જે કંઈ છે એ પૂર્વના કારણો ઉપર, એ કારણ પણ એના કારણો ઉપર. એટલે દ્રષ્ટાંતથી સમજીએ તો ઘડો છે, ઘડો બને છે ઘટ. એ ઘટ એ કપાલ ઉપર, એટલે એના બે કપાલ છે, બે ભાગ છે એના ઉપર. એટલે નીચેનો ભાગ એક છે અને એક કાંઠાનો ભાગ છે. આ બે કપાલ ભેગા થાય એટલે ઘડો બને. એ કપાલ છે એના કારણો ઉપર નિર્ભર છે. એટલે માટીના પિંડ ઉપર, જે ચીકણી માટીનો પિંડ છે એમાંથી કપાલ, બે કપાલ બન્યા. એ માટીનો પિંડ, એ માટીના જે રજકણો છે એના ઉપર, એ રજકણો એના પરમાણુ ઉપર. એ પરમાણુ જોશો તો પરમાણુમાં કશું બીજું છે જ નહીં, શૂન્ય છે. એટલે છેવટે બધું શૂન્યમાં આવે છે. એટલે દરેક વસ્તુ, આ સૃષ્ટિની દરેક વસ્તુ કારણ પર આધારિત છે. તે પ્રતિત્ય સમુત્પાદવાદ કહેવાય છે. અને એનો આધાર એ કે ભાઈ તમે જ્યારે છેવટે બધું જોશો તો છેલ્લું એક શૂન્ય આવી જશે. શૂન્ય એટલે ત્યાં બીજું કશું હશે જ નહીં. એ સ્થિતિ આવી જાય તો રાગ અને દ્વેષ નહીં થાય. કોઈ પણ વસ્તુના તમે કારણની ચર્ચા કરશો તો, એટલે એક જગ્યાએ મહાવીર સ્વામી ભગવાને જુદી રીતના આ વાત કરી. એમણે શું કહ્યું કે તમે કોઈ પણ માણસની નિંદા ના કરો, પાપની નિંદા કરો. એમણે શું કહ્યું, કોઈ પણ માણસની નિંદા નહીં કરતા તમે. કેમ એવું? તો કે માણસ કોઈ પણ ખોટું કામ કરે છે અથવા સમાજ જેને ખોટું માને છે એના સંજોગોને આધીન થઈને, કદાચ એ સંજોગો મારા માટે ઉભા થાય તો હું પણ કદાચ એવું જ કરું. એટલે પરિસ્થિતિ, માણસ પોતે ખોટો હોવા કરતા પેલી પરિસ્થિતિ ખોટી જાય. એટલે કહ્યું કે પાપની નિંદા કરો, પાપીની નિંદા ના કરો. જો પાપની નિંદા કરશો તો પાપ આચરવાનું મન નહીં થાય. એટલે કારણ ઉપર જવાની વાત કરી કે કારણ ઉપર જાઓ, કારણને શોધતા જશો, કારણને શોધતા જશો તો છેવટે આ આપણે ત્યાં જે કહ્યું કે દ્રવ્ય ગુણ અને પર્યાય એના ઉપર આવીને અટકશો. અને પર્યાય ઉપર આવશો એટલે પર્યાય તો પલટાતું રહે છે. જેમ શૂન્ય છે એ શૂન્ય પલટાતું રહે છે, જુદા જુદા અસ્તિત્વમાં આવે છે, તેવી રીતે અહીંયા પણ થશે. એટલે રાગ અને દ્વેષ નહીં થાય. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એવા બે નયો છે. નિશ્ચય નહીં તો દ્રષ્ટિ છે, અને નિશ્ચય નહીં એટલે પારમાર્થિક દ્રષ્ટિ. પારમાર્થિક દ્રષ્ટિ એટલે રિયલ રિયલ તત્વ, અને એ કાંઈ બાહ્ય આકાર વાળું તત્વ. વ્યવહાર બાહ્ય આકારને જુએ છે અને નિશ્ચય એ આંતરિક પારમાર્થિકને જુએ છે. એક અત્યારે આજે આપણે એક વસ્તુ પર ભાર મૂક્યો એ વાત એ હતી કે રોજ સાંજે સૂતા પહેલા 12 ભાવનાઓ ભાવવી, 12 ભાવનાઓનો વિચાર કરો 5 મિનિટ 10 મિનિટ રોજ રાત્રે, જેવું પણ આવે એવી 12 ભાવનાઓ લખી લો એક કાગળ ઉપર. એ કાગળ ઉપર લખેલી 12 ભાવનાઓનો વિચાર કરો કે અનિત્ય ભાવના છે, અશરણ ભાવના છે, એકત્વ ભાવના છે, અસુચિત્વ ભાવના છે, સંસાર ભાવના છે, એના ઉપર વિચાર કરવો કે આ શું કહેવા માંગે છે. અને આપણે પછી એક એક વસ્તુ પર એપ્લાય કરવાની કે અમારો દેહ અનિત્ય છે, અશરણ છે, એકત્વ છે, અસુચિત્વ છે, અને એ વિચાર કરતા કરતા આપણને ખ્યાલ આવશે કે સંસાર કેવો વિચિત્ર છે અને એમાં આપણે કેવી રીતે વર્તવાનું છે. એમાં પહેલા 6 છે શારીરિક વાત ચર્ચા છે, બીજી 6 તત્વની ચિંતન છે. એ તત્વનું ચિંતન પણ સાથે સાથે ચાલુ થશે એટલે દ્રષ્ટિનો જે ઉઘાડ છે એ થતો જશે, અને ઉઘાડ થતો જશે જેમ જેમ એમ તમને વધુ ને વધુ સ્પષ્ટ દેખાવા મળશે. જેમ અત્યારે એક આખું કાળા ડિબાંગ વાદળો આવી જાય તો આપણને દિવસ હોવા છતાંય અંધારું છવાઈ જાય, એવી સ્થિતિ આપણી અત્યારે છે કે પેલા મોહના કર્મના રાગના દ્વેષના બધા કાળા ડિબાંગ વાદળો આપણા આત્મા ઉપર છવાયેલા છે, એટલે આત્માનો પ્રકાશ છે એ આપણે પામી શકતા નથી. પણ એ વાદળોને જેમ જેમ આપણે હટાવતા જઈએ તો અંદરથી પ્રકાશ બહાર નીકળતો જાય. તો એ આ ભાવનાઓ દ્વારા, આ ભાવનાઓનું પછી બીજા ઘણા બધા પ્રકારો છે, બીજી ઘણી બધી પ્રક્રિયાઓ પણ છે કે કેવી રીતે એ દૂર કરી શકાય. તો આમાંની એક વસ્તુ આપણે અત્યારે લીધી. ગઈકાલે પણ આપણે એક વાત ઉપર બહુ ભાર મૂક્યો હતો, ખ્યાલ હોય તો તમને, કે આપણે જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ છે એને બરાબર સમજવા, અને એને સમજીને એ કારણોને સમજી લેશો તો કાર્યોને દૂર કરી શકશો. પણ કારણો જ નહીં સમજ્યા હોય તો કાર્યને દૂર કરવાની સાથે સાથે પેલા કારણો તો પડ્યા જ છે અંદર, એટલે કારણો ફરી પાછા નવું કાર્ય નિર્મિત કરી દેશે. જેમ તમે આ વૃક્ષ તમને નથી પસંદ કાઢી નાખવું છે તો ખાલી ડાળીઓ તોડી નાખશો તો ફરી પાછી ડાળીઓ ઉગી નીકળવાની છે, મૂળને દૂર કરવું પડે. તો મૂળ એટલે આ જે છે મિથ્યાત્વ વિરતિ કષાય યોગ, એના ઉપર આપણે ભાર મૂક્યો હતો એને આપણે વાત કરી. આજે એક બીજી વાત પર પણ ભાર મૂક્યો કે વિષયો અને ઇન્દ્રિયોના સ્વરૂપને સમજી લેવું કે વિષયો શું છે અને ઇન્દ્રિયો શું છે, એ બંને વચ્ચેનું રિલેશન શું છે, એ બરાબર સમજાઈ જાય એટલે આપણને અમુક વસ્તુઓની સ્પષ્ટતા થઈ જાય. બીજો કઈ જીવ વિચારમાં તો જીવોના સ્વરૂપની વાત કરી છે, કેટલા પ્રકારના જીવો છે, 563 પ્રકારના જીવો છે તેની વાત. તમે જે વાત કરો છો એ છે કે આજે જે વાત કરી એ ભાવોની, કે અંદર જે ભાવો પડ્યા છે એ ભાવોને ન સમજીએ તો છેલ્લી જે એક વાત આપણે જે લેશિયાની વાત કરી હતી, લેશિયાની ભાવ જે લેશિયા અંદર પડી છે એ લેશિયાઓને ઓળખીએ તો આપણે લેશિયાઓને શુદ્ધ કરી શકીએ. તો લેશિયાનું શુદ્ધિકરણ કરવાનું છે, એ લેશિયાઓને શુદ્ધિકરણ કરવા માટે ભાવોને ઓળખવા, અને ભાવોને ઓળખીએ તો આપણને ખબર પડે કે આ ભાવ શુભ છે, આ ભાવ અશુભ છે, અશુભમાંથી નીકળવું શુભમાં સ્થિર.
જુદા જુદા વિચારો આવ્યા, વેર ડુ આઈ સ્ટેન્ડ, ઇફ આઈ હેવ અ કર્મની ભાવના
કરુણાની ભાવના મને આવી કે કોઈ બહેન હશે, કોઈ માં હશે કે ત્યારે મરી ગઈ. વેર ટુ વોચ ટેન ઇન દેટ ગ્રુપ લાઈક એટ હોમ.
સાત્વિક બાબત ઉપર આવ્યા તો એટલે ચોથામાં યોગીની દશા. નથી તમને રાગ પણ થતો, નથી દ્વેષ થતો, કરુણા ઉભી થઈ.
એકદમ અંતિમ અંતિમ કક્ષાએ પહોંચું રાગ દ્વેષ
ના હતો, મારે મૌન જ રાખવું છે ને. મૌન રાખવું પડે એવું આજે અત્યારે તમે માનો છો. જયારે તમે ખરેખર રાગ દ્વેષ રહિત થાવ છો ત્યારે તમને ઘણી બધી વસ્તુઓનો બોધ થાય, સ્પષ્ટતાનો બોધ થાય છે. અત્યારે આપણી ઉપર એક વૈચારિક ચશ્માનો રંગ ચડેલો છે. એ રંગ છે એ રાગનો છે, દ્વેષનો છે, અને એના કારણે આપણે જે જોઈએ છીએ એ આપણે પહેરેલા ચશ્માના રંગ જે કાચ છે રંગીન એનાથી આપણે આ જોઈએ છીએ. પણ જયારે તમારો રાગ અને દ્વેષ હટી જશે ત્યારે તમારું જે વિઝન છે એ વાઇડ થઈ જશે. એટલે વાઇડ એંગલ લેન્સથી તમે જુઓ એ બહુ લાંબુ બહુ સ્પષ્ટ દેખી શકાય. એવી રીતે ત્યારે તમને એ થશે ત્યારે તમારી અંદર કરુણા ભાવ જે એમને વાત કરી એ કરુણા ભાવ હશે કે આને મારે હિતકારી વચન કહેવું જોઈએ. માને ન માને એ તમારે નથી ચિંતા કરવાની, કેમ કે એને એ સમય એવું લાગશે કે મારે માનવા જેવું છે તો માનશે, નહીં માનવા જેવું તો નહીં લાગે. પણ તમે તમારી ફરજ એ રીતે બજાવશો કે મારી પરિસ્થિતિ, મારું કર્તવ્ય કરુણાયુક્ત હોવું જોઈએ. કેમ કે તમને ઘણું બધું વાઇટ દેખાય છે. જે બાળક છે ધારો કે એ કંઈક ભૂલ કરી રહ્યો છે તો એ ભૂલ તમને અત્યારે ભૂલ દેખાય પણ એની સાથે તમારી અંદર રાગ પડ્યો છે એટલે તમને એમ થશે કે આને હું ક્યાં અટકાવું, એને દુઃખ લાગશે, એને પીડા થશે. પણ ન અટકાવીને તમે અહિત કરો છો. પણ જયારે તમારો રાગ અને દ્વેષ ઓછા હશે એટલે તમે એને વિચાર કરશો કે હું અત્યારે નહીં અટકાવું તો લાંબે ગાળે બહુ મોટું નુકસાન થશે, એટલે તમે એને હિતકારી વાત કરશો. એટલે મૌન થઈ જાવ એવું નહીં, પણ ધારો કે નહીં અટકે તો તમે મૌન પણ ધારણ કરશો. કારણ કે તમને એમ લાગે છે કે મેં એક વાર કહ્યું, બે વાર કહ્યું, ત્રણ વાર કહ્યું, ફાયદો નથી થતો. એટલે એનો અર્થ એ કે આ જીવનું આવા પ્રકારનું કર્મ લખાયેલું હશે એટલે આ રીતે આચરણ કરે છે. મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે, હવે મારે એમાંથી વધુ આસક્તિ કે વધુ ચિકાસ કરવી જોઈએ નહીં, એવા પ્રકારની પ્રવૃત્તિ થશે.